તારીખ 13/7/1984, શ્રી વર્માગમસાર, બોલ નંબર 629 અને 630 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 364.
સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞનો સ્વીકાર થાય નહીં. સર્વજ્ઞ વિકરાગ કેવડી છે, જે દેવ તત્વ છે, એવા સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર તો અલ્પજ્ઞ પર્યાયમાં થાય છે. સ્વીકાર કરનારો જીવ તો અલ્પજ્ઞ છે. એ અલ્પજ્ઞ જીવ કેવી રીતે સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરે છે? પરમાં ગયો, ક્યાં ગયો? એ પરમાં નહીં જઈ શકતો હોવા છતાં ભાવે તો પરમાં ગયો. એને પર પ્રવેશ ભાવ કયો? અનુભવ પ્રકાશ પાત્રજી, એને પર પ્રવેશ ભાવ કયો? જેટલા કોઈ જીવોમાં ઈષ્ટ અનિષ્ટ થાય અથવા જે કોઈ જ્ઞેયો જ્ઞેયોનું વેદન કરે, જે કોઈ જ્ઞેયોનું જ્ઞાન વેદન કરે, અભ્યાસે કરીને, કરી તો શકતું નથી, એ પરપ્રવેશ ભાવ છે. પરપ્રવેશ એટલે પર મા પ્રવેશ, પર મા પોતાનો પ્રવેશ, અથવા પર નો પોતામાં પ્રવેશ. પરમાં પોતાનો પ્રવેશ અથવા પર નો પોતાનો પોતામાં પ્રવેશ, એવા એવો અનુભવ, એવા ભાવનો અનુભવ એને સ્વસંવેદન થવા દીધું. એવો ભાવ સ્વસંવેદનને રોકે છે, સ્વસંવેદનને ઉપજવા દેતું નથી. એ તો જ્ઞાન અપેક્ષાએ, શાંતિ અપેક્ષાએ એવો ભાવ અશાંતિને ઉભો કરે છે. અને શું નવા શું થવા દેતો નથી નાસ્તિથી લઈએ તો, કે પોતાની શાંતિને ઉપજવા દેતો નથી. આમ થાય છે. એ જેમ પરપ્રવેશનો ભાવ છે એનાથી ગુણાટ ખાઈને, અહીંયા ઉલટી વાત છે સીધી, કે સર્વજ્ઞ સ્વભાવ પોતાનું સ્વરૂપ એને વ્યાપ વ્યાપક ભાવે વેદે, ત્યારે તે સર્વજ્ઞ સ્વભાવમાં ગયો છે તો ખરો, પણ પ્રવેશ પરપ્રવેશ ભાવનું વેદન કરે છે. એના બદલે પોતાના જ સર્વજ્ઞ સ્વભાવને વેદે, પોતાના જ સર્વજ્ઞ સ્વરૂપને અનુભવે, તો એને સર્વજ્ઞ સ્વભાવનો અલ્પજ્ઞ પર્યાયમાં સ્વીકાર થયો. નિજ સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર થયો તો અનંતા સર્વજ્ઞ થયા એનો પણ સ્વીકાર એને અલ્પજ્ઞ પર્યાયમાં થયો. ગુરુદેવ કેમ કહેતા કે શ્રુત જ્ઞાન ની પણ તાકાત તો જુઓ, અનંત અનંત બેહદ સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાન છે એનો સ્વીકાર કરે છે, જીનેન્દ્ર નો સ્વીકાર કરે છે, સર્વજ્ઞ પરમાત્માનો સ્વીકાર કરે છે, એટલે શ્રુત જ્ઞાનમાં અલ્પ જ્ઞાનમાં અનંત જ્ઞાનનો સ્વીકાર છે. એક અલ્પજ્ઞ પર્યાયમાં અનંત જ્ઞાનનો સ્વીકાર છે, અને તે પણ એક અનંત જ્ઞાનનો નહીં, એવા એવા અનંત સર્વજ્ઞો છે એનો સ્વીકાર છે. એક ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાં આ શુદ્ધ જ્ઞાન એટલે અહીંયા ભાવશ્રુત જ્ઞાનની અનંત સર્વજ્ઞનો સ્વીકાર છે. એવી એક શુદ્ધ જ્ઞાનની અલ્પજ્ઞ પર્યાયની આટલી શક્તિ છે. એ આ રીતે થાય છે. ભાષા કેવી આવી છે, સર્વજ્ઞ સ્વભાવ ને જાણ્યા વિના, સર્વજ્ઞ સ્વભાવ ને સમજ્યા વિના, એવું ભાષા નથી આવી. કહેવું હોય તો કહેવામાં બાદ નથી આવી, પણ ભાષા કોઈ કુદરતી એવી આવી છે કે સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના આ ભાષા આવી. અલ્પજ્ઞ ભાવ, અલ્પજ્ઞ શુદ્ધ જ્ઞાન, અલ્પજ્ઞ પર્યાય સર્વજ્ઞ સ્વભાવમાં જાય છે. ક્યાં ડૂબકી લગાવે છે કે જ્યાં અનંત બેહદ જ્ઞાનનો સાગર સર્વજ્ઞ સ્વભાવ પીડ્યો છે એમાં ડૂબે છે. મતી જ્ઞાનની ને શુદ્ધ જ્ઞાનની પર્યાય 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 રૂપે થાય છે, પણ એવો ભાવ થાય છે. જેમ પર પ્રવેશનો ભાવ થાય છે એમ અહીંયા પોતાનું જ સ્વરૂપ છે, પોતે જ એ સ્વરૂપે છે. એવું જ્યારે પરિણામ થાય છે ત્યારે ત્યાં અલ્પજ્ઞપણું હોવા છતાં, અલ્પજ્ઞપણું રહેવા છતાં સર્વજ્ઞનો સ્વીકાર ત્યાં થાય છે. અને એ ખરેખર સર્વજ્ઞનો સ્વીકાર છે. ત્યાં સુધી સર્વજ્ઞનો સ્વીકાર નથી, ભલે શાસ્ત્ર વાંચીને એમ કહે કે અમે તો કુલ ધર્મથી જૈન છીએ, તેથી અમારા દેવ તો સર્વજ્ઞ દેવ જીનેન્દ્ર દેવ જ છે. ઓઘે ઓઘે માને એટલું તો નહીં, પણ શાસ્ત્રમાંથી સર્વજ્ઞનું સ્વરૂપ વિચારીને માને કે અમે તો સર્વજ્ઞનું સ્વરૂપ આવું વિચાર્યું છે, જેવું શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રમાં જેવું કહ્યું છે એવું સર્વજ્ઞ કેવળ ના કેવળ જ્ઞાનની પરંપરામાંથી એ કથન અને એ નિરૂપણ ચાલ્યું આવ્યું છે, એવું વિચારીને અમે સર્વજ્ઞનું સ્વરૂપ માનીએ છીએ અને સ્વીકારીએ છીએ, એનો પણ આમાં નિષેધ આવી ગયો અનર્પિત પણ. મિત્ર એના અહમમાં રહી જાય મને, બીજા ભલે ઓગે ઓગે જીનેન્દ્રને માનતા હોય અને સર્વજ્ઞનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ ન સમજતા હોય, પણ અમે તો કેવળ જ્ઞાન કેવું છે એ સ્વરૂપ સમજ્યા છીએ અને માનીએ છીએ, સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના મનાતું નથી. બહુ સારો પ્રસંગ બની ગયેલો આ વિષય સમજવા પૂરતો બોલ છે, દ્રષ્ટાંત છે. બહુ ઘણા વર્ષથી નિવૃત્ત થઈને ગુરુદેવનો સંગ કરવા સ્વામદેવમાં રહેલા છોટાભાઈ ચુડાવાળા છોટાભાઈ વાંચન આપતા હતા પ્રવચન મંડપમાં, અંધ છેલ્લે અંધ થઈ ગયેલા, પણ અંધ થયા પહેલા તો વાંચન કોઈ ચર્ચા નીકળી, વ્યાખ્યાનમાં એ નીકળી, સર્વજ્ઞ કેવળ જ્ઞાનની વાત ચાલી. કેવળ જ્ઞાન ની વ્યાખ્યા ગુરુદેવ કરતા હતા ત્યારે એમ એમ કહ્યું કે પણ આવું કેવળ જ્ઞાન ને તો કહેના તમે કહો છો એવું નહીં. કેટલા વખત ના પરિચય પછી કેવળ જ્ઞાન નું સ્વરૂપ હું સમજો છું એવું શાસ્ત્ર ના આધારે લાગે, ફેરવી ફેરવી ને પછી એમને લંબાયું કેમ કે અભ્યાસી હતા. એ તો નિવૃત્ત હતા ને ઘણા વર્ષથી ઘરે પણ અભ્યાસ, સાંભળવાનો અભ્યાસ, ઘરે વાંચન નો અભ્યાસ, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. પણ કેવળ જ્ઞાન ના સ્વરૂપ ની કુદરતી કોઈ વ્યાખ્યાનમાં એવી ચર્ચા ચાલી, એમણે બે ચાર પાંચ વાર ફેરવી ફેરવીને કેવળ જ્ઞાન ના સ્વરૂપ ની વાત કરી. એમ નહીં તમે કહો છો એવું સ્વરૂપ, તમે વિચારો છો એવું સ્વરૂપ, દ્રષ્ટાંતમાં શું વાત છે કે એવી રીતે સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના કોઈ સર્વજ્ઞનું સ્વરૂપ ને કેવળ જ્ઞાનનું સ્વરૂપ હું જાણું છું ને સમજું છું માની લઈએ, એ સર્વજ્ઞનો સર્વજ્ઞપણાનો સર્વજ્ઞત્વનો એમાં સ્વીકાર હોતો નથી કે ખરેખર આવતો એવો વિષય છે. ત્યાં સુધી માનીને લેવું જોઈએ કે આવું સર્વજ્ઞનું સ્વરૂપ છે એમ માની લેવું જોઈએ. એમ સાંભળનારા બધાને આશ્ચર્ય થાય કે આ છોટાભાઈ કે છે એવું જ આપણે વિચાર કરીએ છીએ, કેમ કે અધ્યયનથી તો સામાન્ય રીતે સૂક્ષ્મ જ્ઞાનમાં બુદ્ધિ ગોચર થાય એવું થાય, મોટો એવો ફેર નહોતો છતાં તાત્વિક ફેર હતો સૂક્ષ્મ. એ કોઈ દ્રષ્ટાંત છે એમના નિમિત્તે. તો અહીંયા એટલું વિચારવાનું છે કે જેમ ઓઘે ઓઘે સર્વજ્ઞને જીનેન્દ્રને માને તે જેમ બ્રહ્મા છે કે હું જીનેન્દ્રને માનું છું એમ સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના માત્ર સર્વજ્ઞનું સ્વરૂપ વિચારમાં આવ્યું છે માટે એણે માની લીધું કે હું સર્વજ્ઞને માનું છું એ પણ હજી બ્રહ્મારી જાય એમ કે સૌંદર્ય વાળા વાતો કરે છે અમલ કરતા નથી એવો આરોપ છે. અહીંયા એમ કે છે કે સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના બધી વાતો છે. ગુરુદેવ આમ કે સર્વજ્ઞ સ્વભાવમાં ગયા વિના બધી વાતો છે. સર્વજ્ઞ સ્વભાવમાં જવું એનો અમલ છે પહેલો વહેલો, એ અમલમાં માને છે વાતોમાં માનતા આમ છે. એ ઠીક છે, કહેનારમાં કઈક તથ્ય હોય એ સંભવિત છે, પણ મૂળ પુરુષ ઉપર એનો આરોપ આવવો જોઈએ એવી વાત છે. અંગત વાળા કઈ નહીં તો ખેડ સુધી વાત લઈ લે છે ને, જે લોકો નથી આવતા ને અનાદર કરે છે એ તો એ વાળાને જ નથી પકડતા, એ તો ખેડ સુધી બધા પકડે છે. પરિચયમાં જેનો પરિચય થાય એના ઉપરથી સામાન્ય ભૂલ તો એવી જ થાય કે અત્યારના જૈનો જોઈને ઘણા અન્ય મતિઓ એમ કહે છે કે આ બધા જુઓ મહાવીર સ્વામીના બધા અનુયાયીઓ, જુઓ આ બધા જૈનોની હાલત, આ બધા મહાવીર સ્વામી વાળા છે, આવો મહાવીર સ્વામીના બધા અનુયાયીઓ હોય એમ કે. મહાવીર સ્વામી ઉપર આરોપ ન કરે પણ એ તો ભૂલ તો કરે છે ને, કે મહાવીર સ્વામીને તો એની સાથે સરખાવી શકાય. મૂળ પુરુષ ઉપર આરોપ લીધો હતો એમ કે એક એક જીવ સ્વતંત્ર છે. પિતા હોય એટલે પુત્ર એવો જ હોય એવું બધું બનતું નથી, કેમ એવું બને છે. પિતા ન્યાયાધીશ મોટો જજ હોય દીકરો પાગલ થાય, ને બાપ પાગલ હોય ને દીકરો મોટો ન્યાયાધીશ થાય, થાય કે નહીં થાય. એક એક જીવ સ્વતંત્ર છે, કોઈનો આરોપ કોઈના ઉપર લઈ જવાય તો અન્યાય છે, સરાસર અન્યાય છે. એમાં પ્રત્યેક જીવની સ્વતંત્રતાનો સ્વીકાર એમાં નથી. એ પોતા ઉપર લેવું હોય તો એ ન્યાય એમ લેવાય, એ જ વાત પોતા ઉપર લેવી હોય તો એને એમ લેવી જોઈએ કે મારા નિમિત્તે મારા ગુરુનું ખરાબ દેખાય એવું મારું વર્તન નથી, મારા નિમિત્તે મારા પરમેશ્વરનું બદનામી થાય એવું મારું વર્તન નથી, એમ ન્યાય પોતા ઉપર એમ લેવાય. પણ એ ન્યાય બીજા ઉપર એમ લાગુ કરાય એમને, ન્યાયનો વિષય કાટલા બદલી જાય એવો છે, એ સરખું કામ આવે ત્યાં ફેર કરવો જોઈએ. બહુ સારો બોલ છે. સર્વજ્ઞ સ્વભાવમાં ગયો એટલે સર્વજ્ઞ સ્વભાવનો વ્યાપક ભાવે અનુભવ થયો કે હું સર્વજ્ઞ છું. ઠીક, હું સ્વભાવે કરીને મારા મૂળ સ્વરૂપે કરીને અસલ સ્વભાવથી તો હું સર્વજ્ઞ છું એવો સ્વીકાર અલ્પજ્ઞ પર્યાયમાં, અલ્પજ્ઞ તો પર્યાય છે હું નથી, અલ્પજ્ઞ તો પર્યાય છે મારું સ્વરૂપ નથી, અલ્પજ્ઞ પણ એ મારું કોઈ સ્વરૂપ નથી. ભલે વર્તમાન સ્થિતિ એવી હોય તો પણ એ વર્તમાન સ્થિતિ જીવું મારું મૂળ સ્વરૂપ નથી. હા, એ તો વ્યક્ત કરવાનું, વ્યક્તતાની ફરજ પર્યાય નહીં છે, ભાવને વ્યક્ત કરવાની ફરજ ફરજ એટલે કાર્ય ડ્યુટી ધર્મ પર્યાયનો છે, તો પર્યાય પર્યાયનું કામ કરે છે. પણ અહીંયા તો શું કહે છે કે સર્વજ્ઞનો સ્વીકાર જ્યારે થાય છે ત્યારે તો એ દશા અલ્પજ્ઞ હોય છે. અલ્પજ્ઞ દશામાં સર્વજ્ઞનો સ્વીકાર કેમ થાય? કેમ કે પર્યાયનો સામર્થ અલ્પ છે અને એ અલ્પ સામર્થનો વિષય અનંત છે. આ કેમ બને છે? આવું કેમ બની શકે? માણસ કહે છે ને કે વાત મોટી છે મગજ નાનું છે એના મગજમાં નહીં સમાય એ વાત. અનંતતાના જે પરિમાણ આવે છે જૈન દર્શનમાં એ એમની મતિઓ નથી સ્વીકારી શકતા. આવું આટલું બધું હોય આ કાંઈ અથવા એમ કે એનું દેખત પ્રમાણ તો મળે નહીં કે એક બટેટાની કણીમાં અસંખ્ય શરીર, કેટલા કરોડ અબજ નહીં અસંખ્ય શરીર, અને એક શરીરમાં અનંત સિદ્ધો કરતા અનંત ગુણા જીવ, અનંત જીવ પણ અનંત સિદ્ધો કરતા અનંત ગુણા જીવ. કયા કાળના અનંત સિદ્ધો? અનંતકાળ પહેલાના નહીં, કોઈ પણ કાળના, આગામી ભવિષ્યના આગામી કોઈ કાળમાં જે અનંત સિદ્ધો લ્યો, અનંતકાળ પછીના અનંત સિદ્ધો લ્યો એના કરતા અનંત ગુણા, કેટલા અનંત છે. તો કે આ મગજ નાનો ને વાત મોટી છે. આટલા બધા જીવની હિંસા બટેટા ખાતા, હમણાં છાપો આવ્યો તમારો ઓફિસ આચાર્ય રજુ એમને ક્યાંક જાહેરાત કરી શકાય એમ નહીં. તમારા બધા નીચેથી વિદાય લઉં છું, સમાધિ લઈશું મેં જગનીશપુરમમાં અમેરિકામાં. આ એમ કે છેલ્લી સમાધિ છે, ઘણા હિન્દુસ્તાનમાંથી જવાના છે ને દેશો દેશભરમાંથી, એ લોકો ગણતરીમાં થશે 30-40 હજાર માણસો ત્યાં ઓરેગનમાં આવશે. સાથે એમને બીજી લખી ત્યાં આવતા ફલાણા વારે આપણે ત્યાં કીર્તન છે ફલાણા ફલાણી જગ્યાએ, એની પાર્ટી બહારનું બાર ગામ ફલાણી ફલાણી જગ્યાએ આપણા બધા રજનીશ પ્રેમ પરિવારના લોકોએ જવું ને ત્યાં કીર્તન કરવું, નૃત્ય કરે છે, સુખી નૃત્ય કહે છે. બહાર જવું છે તો સાથે પછી નાસ્તો લાવવાનો તો બટેટાનું શાક અને પૂરી બધા સાથે લેતા આવવા નોટ મારી કે આપણે એમ લખે ને બિસ્તરો ને બાલદી લેતા આવજો. બટેટાનું શાક અને પૂરી સાથે લેતા આવવા, પ્રસાદ નો લાડુ ત્યાં આપવામાં આવશે. આ તો એના કોઈ ગામની સંસ્થાવાળા એમનો આયોજન હતો. હવે આ એવી સ્થિતિ છે કે જૈન દર્શન સિવાય, સર્વજ્ઞતાના સ્વીકાર સિવાય, ધર્મના સ્થાનમાં અજ્ઞાનપણે કેટલું પાપ કોઈ કરે છે એનો કોઈ મેળ નથી, એનો કોઈ હિસાબ નથી. એટલું એનું બધું પાપ થાય છે. માહિતી તારે એમ છે આજમાં જાય છે, બધા માને છે કે અમે બધા ધર્મ કરવા જશું ત્યાં જઈને. અને કોઈ એમ કે ભાઈ પોતપોતાનું ટિફિન સાથે લેતા આવજો ત્યાં સુધી ઠીક છે, એ બધાને એક સરખું લાવવાનો આદેશ હશે એટલે આવી રીતે આદેશ આપેલા. એ સર્વજ્ઞપણાનો સ્વીકાર આ રીતે કરવો એમ કહે છે. તો મગજ નાનું નહીં રહે, અલ્પજ્ઞ પર્યાય નાની નહીં રહે, સર્વજ્ઞ સ્વભાવમાં ભળીને સર્વજ્ઞ સ્વરૂપમાં સ્વાકાર ભાવ ધારણ કરીને જે અલ્પજ્ઞ પર્યાય રહેશે એ સર્વજ્ઞનું માપ લેશે. સર્વજ્ઞપણાનું પ્રમાણ એના જ્ઞાનમાં આવશે એટલે એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. ભલે અલ્પજ્ઞ કહે છતાં સમ્યક શ્રુત જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એક એક વાત કેવી આવી ગઈ છે. ભેદથી વિચાર નથી, કેમ કે દેવગુરુ શાસ્ત્ર નો સામે નિમિત્ત નથી. એ આવા જિનેન્દ્ર દેવ ને આવા સર્વજ્ઞ હોય એવો બીજાનો ભલે વિચાર નથી, પણ પોતાની અંદરમાં તો મારું જ્ઞાન સામર્થ્ય અનંત છે, બે હદ જ્ઞાન મારામાં ભર્યું છે, એ મારું સ્વરૂપ છે એ બરાબર ખબર છે, એમાં કોઈ ફેર નથી. પછી કયું સર્વજ્ઞ પણ જોઈએ. નિજ સર્વજ્ઞ સ્વભાવમાં ગયો એને બહારના સર્વજ્ઞનો બુદ્ધિના વિચારની આવશ્યકતા ન રહી, ત્યાં જરૂરિયાત ન રહી, પ્રયોજન ન રહ્યું, પ્રયોજન ભૂત નથી એટલું. ઠીક, પ્રયોજન ભૂત નથી તો શું છે? પ્રયોજન ભૂત છે આવું છે. બેડકુને માછલી ક્યાં વિચાર કરે કે જિનેન્દ્ર કેવા હોય, એનો કોઈ પ્રસંગ નથી. ભલે પ્રસંગ નથી પણ એ વિષયનો બુદ્ધિપૂર્વકનું લાકડું પણ એને નથી અંદરમાં, એ વાત એટલી ચોક્કસ છે. પાછી એટલા તો પૂર્વ સંસ્કારમાં એ વાત એને પડી છે. છે તો સંસ્કારી સત્યારે થાય છે ને, તો પૂર્વ સંસ્કારમાં આટલું તો ઊંધું લાકડું નથી કે બીજાને પણ એ દેવ તરીકે બુદ્ધિપૂર્વક સ્વીકારવાનો સંસ્કાર એને રહ્યો હોય એ વાત નથી. એવો પ્રશ્ન ચાલ્યો હતો એક વખત રાત્રિ ચર્ચામાં કે અન્ય મતનો વેશ હોય અને એ વેશ ચાલુ હોય ને એને સમ્યક દર્શન થાય કે હોય ખરો, આવો પ્રશ્ન પૂછ્યો હતો. મુરુદ્ધ રામજીભાઈનો પ્રશ્ન હતો તો કે હા, કેમ કે વાત તો ત્યાં સિમરજીની ચાલી હતી. સિમરજીના માતા ને પિતામાં એ વૈષ્ણવ હતા, એમના માતા બનતા સુધી વૈષ્ણવ હતા. બાળપણમાં તો એમણે કંઠી બાંધેલી, એના પિતા સ્થાનકવાસી હતા. બે અન્ય મતમાં, સંપ્રદાયની દ્રષ્ટિએ તો બે અન્ય મતમાં સમ્યક દર્શન થયું કેમ માન્યું, આ પ્રશ્ન હતો. તો કે સમ્યક દર્શન ત્યાં થાય ને એને સંપ્રદાય બદલ્યો ન હોય તો પણ એને તેના કુળ ધર્મના અથવા કોઈ પણ અન્ય સંપ્રદાયનો આગ્રહ કે અભિપ્રાય ન હોય. ઠીક, સારમાં ખ્યાલ ન આવે, છતાં એને આગ્રહ નથી. સ્થાનિક વર્ષ સંપ્રદાયની તો એમણે સખત ટીકા કરી છે, કડક ભાષામાં આલોચના કરી છે. અજ્ઞાન છે. જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. આ જ્ઞાનની પરિભાષા છે, એટલે ટુકડો સિદ્ધાંત રૂપ છે. એમાં કોઈ ફેરફાર નહીં, કોઈ કાળને વિશે કોઈ ફેરફાર નહીં. કોઈ એમ કહે કે અમારા જ્ઞાનમાં અને શાસ્ત્ર જ્ઞાનમાં કોઈ ફેર નથી. લાવો ચેલેન્જ મારીએ છીએ કે અમારા શાસ્ત્ર સાથેની અમારી વાતને મેળવીને કોઈ ફેર કાઢી દો. તો કહે છે કે એ જ્ઞાન ખરું કે નહીં. જો કે અત્યારે તો જે બધું સૂક્ષ્મ જ્ઞાન છે એ તો બહુ પાંગળું છે, ઘણું અલ્પ છે અને સમજવા જેવું છે. એ તો સમજવા જેવું એટલે એમાં કાંઈ દમ નથી. પણ મિથ્યા દ્રષ્ટિપણે 11 અંગની લબ્ધિ વાળો અનંત વાર થયો. કેટલી વાર?
અનંત વાર,
લાખ કરોડ બધી વાર નહી. અનાદિનો છે કે નહીં? ક્યારનો છે? છે કોઈ પાછળ છેડો? 11 અંગની લબ્ધિ વાળો મિથ્યા દ્રષ્ટિપણે અનંત વાર થયો. એના તો અત્યારે કોઈ ઠીક કોઈ પત્તો નથી. અત્યારના ક્ષોક્ષમ વાળાનો કોઈ એમાં પત્તો નથી. જરાય ક્ષોક્ષમમાં તો અહમ કરવા જેવું નથી, જરાય કરવા જેવું નથી. કાંઈ નથી, આ ક્ષોક્ષમ તો ઘડીકમાં ભૂલી જાય. હમણાં યાદ હતું ને એમ કે કહેતા કહેતા ભૂલી જાય, આટલો પાંગળો ક્ષોક્ષમ છે અત્યારે તો. લોકોને વાત કરતા કરતા એમ કે હા મારે કહેવું તો ને પણ ભૂલાઈ ગયું, આ તો કેટલો પાંગળો ક્ષોક્ષમ છે. એટલી તો સ્મૃતિ મતિ જ્ઞાનની ક્ષતિ છે. 11 અંગ ધારી હોય છતાં એની પાસે તો આ કાંઈ નથી. એટલે જ્ઞાન એ જ્ઞાન જ નથી. આનંદ વગરનું જ્ઞાન, સ્વસંવેદન વગરનું જ્ઞાન, એને અહીંયા કોઈ જ્ઞાન કહેતા નથી. ના, એ તો ક્યાં વગર રે નહીં, પર્યાય બુદ્ધિ હોવાને લીધે. અહમ થવાનું કારણ એ છે કે દ્રવ્ય દ્રષ્ટિ નહીં હોવાને લીધે અને પર્યાય બુદ્ધિ હોવાને લીધે ક્ષોક્ષમ વિશેષ થતા બીજાઓ કરતા, ક્ષોક્ષમ વિશેષ થતા એને દ્રષ્ટિ નીચે હોવાથી બીજા કરતા હું વધારે છું એમ આવ્યા વિના રે નહીં, થયા વિના રે નહીં. અને એક ન્યાય તો એ દલીલ કોઈ કરી શકે, પોતે ન કરે તો વાત તો હકીકત તો એમ જ છે ને. સૂક્ષ્મ વિશેષ કોઈનો હોય તો બીજાઓ કરતા વિશેષ છે, એ તો હકીકત છે. કે ભલે એ હકીકત હોય તો પણ અહીંયા આ વાત પકડવી જોઈએ કે જે જ્ઞાન સાથે આનંદ ન હોય એને જ્ઞાન કહેવું નહીં. આમ લેવું, આ ન્યાય પકડવો, પેલી હકીકત પકડવી નહીં. એ તો જ્ઞાનની પરિસ્થિતિ લખી છે, એમાં કાંઈ એ જ્ઞાનને જ્ઞાન જ નથી કહેતા. ના, એ તો એ કહે છે ના, એ જ્ઞાન જ ન કહેવાય એમ કે છે. એને જ્ઞાન જ નથી, એ જ્ઞાન એને જ્ઞાન કહેવું નહીં, એને જ્ઞાન માનવું નહીં, એને જ્ઞાન સ્વીકારવું નહીં. પોતાને વિશે અને પરને વિશે બે વાત. શું કામ છે? અજ્ઞાન નું કર્મ છે આમ કોને માનવું કોને સ્વીકારવું એ અહીંથી નીકળે છે. કેવી રીતે વિવેક કરવો એ વિશે અહીંથી નીકળે. મોક્ષ માર્ગ નો વિષય છે. મોક્ષ માર્ગ માં સમ્યક મિથ્યાત સાથે એને સંબંધ લાગે છે, સંબંધ જોડાય છે એને. એટલે કાં તો જીવ બાહ્ય ત્યાગમાં ચારિત્ર માનીને છેતરાણો છે, અને કાં તો જીવ સૂક્ષ્મ જ્ઞાનના સૂક્ષ્મના અજ્ઞાનમાં જ્ઞાન માનીને છેતરાણો. બે પ્રકારે છેતરાણો છે. એક બાહ્ય ત્યાગમાં છેતરાણો છે, કોઈ ત્યાગી ભાળે છે એને આહા બધું છોડી દીધું કાંઈ રાખ્યું નથી, સ્ટેશન ઉઘાડે પગે ચાલીને ઉના પાણી પીએ એ છેતરાણો છે. અને કા સૂક્ષ્મ જ્ઞાનમાં છેતરાણો છે. સૂક્ષ્મ જ્ઞાન એટલે અજ્ઞાનમાં છેતરાણો છે. આને કઈ જ્ઞાન છે, આની પાસે ઘણું છે, આ કાંઈક છે, આમાં કાંઈક છે, આમાં કાંઈક છે એમ કરીને એનું સર્વસ્વ હણાઈ જાય એમ છે. ગણધર દેવ હોય એને દેવ કયા શાસ્ત્ર તો છે આચરણ નો, શરણાનુયોગ નો ગ્રંથ છે. ચાર અનુયોગ માં લઈએ તો શરણાનુયોગ માં જાય. શ્રાવકો નો આચાર આચરણ વાત ત્યાં એટલી બધી નથી. સમ્યક્ત્વ આચરણ એ પણ આચરણ છે કે નહીં? પરિણમન છે, આચરણ છે, સમ્યક્ત્વ આચરણ છે. દેવ છે, ગણધર દેવ એને દેવ કહે છે. ચાંડાળ નું શરીર હોય તો પણ એને દેવ કહે છે એમ નહીં. સર્ટિફાઈડ કીધું છે, આનાથી સર્ટિફાઈડ છે. ગણધર દેવ થી આ સર્ટિફાઈડ છે. આચાર્ય શિરોમણી છે. ગણધર દેવ છે એ આચાર્ય શિરોમણી છે. એમના ગુરુ એક પરમ ગુરુ અરિયન છે. પછી બીજા આચાર્ય એમના ગુરુ હતા. જેમ અગ્નિ ઉપર રાખ વળી હોય તો પણ એમાં અગ્નિનું અસ્તિત્વ છે. એ અગ્નિનું અસ્તિત્વ છે. જેમ રાખ ઉપર કોઈ બેસી જાય એમ એ ખોટાવરા ઉપર બેસી શકાય. રાખ ઉપર બેસે તો કાંઈ એને ઈજા નહીં થાય. પણ રાખ વળેલો અગ્નિનો ખોટાવરો હોય, ભારેલો અગ્નિ બેસાય એના ઉપર થઈ જાય. કેમ કે ત્યાં અગ્નિનું અસ્તિત્વ છે. એમાં ચાંડાળનું શરીર હાડકું ચામડું હોય તો એ તો ઉપરની રાખ છે. અંદરમાં ચૈતન્ય જાગૃત જ્યોત બિરાજે. જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી. તે જ્ઞાન નથી પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે એ અજ્ઞાન છે. એને જ્ઞાન કહેવું નહીં. 631 પ્રશ્ન. શરીરમાં રોગ હોય ખાટલામાં સુઈ રહેવું પડે ત્યાં ધર્મ કેમ થાય? કોઈ પ્રશ્ન કાઢ્યો છે કે અમારી તો ઘણી ભાવના છે ધર્મ કરવાની, પણ હવે આ ખાટલા વર્ષ પથારી વર્ષ થઈ ગયા, હાલી ચાલી શકતા નથી, અમારે ધર્મ કેમ કરવો? આવો પ્રશ્ન કરે છે. તેને ઉત્તર આપે છે ભાઈ કોણ સૂતો છે? આત્મા સૂતો છે? આત્મા સૂતો કોને કહેવો? કે પોતે આત્માને જીવ બનાવ્યા વિના અસાધ્ય થઈ જાય તો શરીરમાં લીધો ને એ સૂતો છે, અસાધ થયેલો સૂતો છે, જાગૃત થયેલો સૂતો, કોણ સૂતો છે? આ ભૂલ છે સમયસારના પરિશિષ્ટ. આત્મા સદાય અસંયોગી અરૂપી જ્ઞાન ધન છે, તે શરીરાદિમાં નથી અને શરીરને કારણે પણ નથી. શું કહે છે? કે ત્રિકાળ અસંયોગી સદાય, એટલે ત્રિકાળ અસંયોગી અને અરૂપી જેને ગંધ સ્પર્શ વર્ણ વગેરે નથી, અને એકલો જ્ઞાનનો ઘન, અનંત જ્ઞાનનો ઘન છે, તે શરીરમાં નથી. આત્મા શરીરમાં નથી ત્યારે કે શરીરનો સંયોગ હોય ત્યારે પણ શરીરમાં નથી. દૂધમાં પાણી નથી ને પાણીમાં દૂધ નથી, ક્યારે કે દૂધમાં પાણી રેડ્યા પછી પણ બરાબર છે? પાણી પાણી રૂપે, પાણી દૂધ રૂપે થાય કે દૂધ પાણી રૂપે થાય? બની શકે નહીં. લોકોને સંયોગી દ્રષ્ટિમાં જાડી બુદ્ધિ થઈ જાય છે. શું? તત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ બુદ્ધિનો વિષય છે. જાડી બુદ્ધિ છે એમ કે આ દૂધનું પાણીનું દૂધ કરી નાખ્યું, દૂધનું પાણી કરી નાખ્યું, કે ના પણ એ થતું નથી. દૂધ દૂધ રૂપે છે ને પાણી પાણી રૂપે છે. એમ જાડી બુદ્ધિમાં એમ લાગે છે કે આ શરીરથી હું સૂતો એટલે આત્મા સૂતો, શરીરથી હું સૂતો એટલે આત્મા સૂતો, તે પરપ્રવેશનો ભાવ છે, શરીરના પ્રવેશનો ભાવ છે. શરીરના કાર્યો હું કરું છું, શરીર દ્વારા હું શરીરના કાર્યો કરું છું, એ પરપ્રવેશનો ભાવ છે. એ સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાનને થવા દેતો બહુ સારો ટુકડો આવ્યો છે. પરપ્રવેશ છે, પરપ્રવેશ ભાવ સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાનને થવા દે નહીં, તેનાથી ન થાય. એ ભાવને કારણે ન થાય. શરીરાદિમાં નથી આત્મા અસંયોગી, સ્વભાવથી જે અસંયોગી છે. આ સંયોગ છે ને, એ કે સંયોગ હોય તો પણ એ તત્વ તરીકે તો અસંયોગી જ તત્વ છે. એ બધું બેભાનપણામાં છે. હું સુઈ ગયો અને હું જાગ્યો, હું જાગ્યો અને પાછો હું સુઈ ગયો. આત્માનું જ્ઞાન જ્યાં જાગ્રત જ્ઞાન છે, જેને આત્માનું જ્ઞાન કહીએ, ત્યાં તો ઊંઘ નથી, ત્યાં ઊંઘ નથી અને ઊંઘ ઉડ્યા પછીની જે જાગૃતિ એ પણ ત્યાં નથી, બે નથી. ત્યાં તો આવું છે, એ જ્ઞાન તો એવું છે, એ જાગૃત જ્ઞાન એવું છે કે ત્યાં નિંદ્રાય નથી, નિંદ્રાના અભાવની જાગૃતિ પણ ત્યાં નથી. આ પરપ્રવેશમાં એને ઊંઘું છું જાગું છું એમ આવે છે, એ પરપ્રવેશ છે. એમ કે કેટલા દાખલા લેવા પરપ્રવેશના, એક એક જરાક ઇષ્ટપણું થાય પરપ્રવેશ કર્યો, પરમાં પ્રવેશ કર્યો. કોઈ ચીજ ઇષ્ટ લાગી એટલે પરમાં પ્રવેશ કર્યો. એ સ્વસંવેદન ને નિજ જ્ઞાન ને રોકનારો ભાવ છે, એનાથી જ રોકાણો છે, બીજું કઈ રોકવાનું કારણ નથી. હવે કાળજી કરવી હોય એટલી કરવી, દરકાર કરવી હોય એટલી કરવી. જો ધ્યેય સાબુ થશે તો દરકાર થયા વિના રહેશે, અને જો ધ્યેય ખોટું હશે તો દરકાર સાંભળીને પણ થશે, વિચારીને પણ થશે, અને આ ઈષ્ટ અનિષ્ટ પણ કરવા જેવું નથી એમ સાંભળ્યું હોય, એમ વિચાર્યું હોય તો પણ ન થાય, ઈષ્ટ અનિષ્ટ પણ થઈ જાય. આમ એટલે બેભાનપણા ને સાધ્ય હારે લીધું છે, ધ્યેય ની સાથે લઈ લીધું. જો શરીરમાં કાંતિભાઈ આત્મા હોય તો ઓપરેશન કરીને કે એક્સિડન્ટ થી જયારે શરીરના કોઈ અવયવને
કપાઈ જાય,
કાપવામાં આવે છે, ત્યારે આત્મા હારે હારે કપાવો જોઈએ? નથી કપાતો, અનુભવ કર્યો છે સ્ટેશનમાંથી, ગાડી નથી સ્ટેશનમાંથી સ્ટ્રેચરમાં લીધા ત્યારે પૂછ્યું કે આ હાથ કપાઈ ગયો, એમાં અહીંયાથી કાંઈ જીવ ગયું, ઓછું થઈ ગયું, કપાઈ ગયું, ચાલ્યું ગયું, ઘટી ગયું, એવું કાંઈ લાગે છે? વિચારો છો એમ નહીં એવું કઈ લાગે છે? તો કે ના ના, એવું કઈ નથી લાગતું, ઠીક ના પાડતા હતા. તો કે મારો હાથ આખો એવું લાગે છે, આખો એમ નહીં, મારા આંગળા બેવડ ભળી ગયા છે ને એવું બધું લાગ્યા કરે, આંગળા સુધીની સેન્સેશન. સાચી છે, આત્મા ને એનું માથું કપાઈ જાય છે મારાનું, મુખ્ય અંગ એમ કે માથું એટલે મુખ્ય અંગ એનો કપાઈ જાય એ મુખ્ય. બાપુ શું પરમા પાંગળો છું, તારું ધાર્યું પરમા થાય કેવી રીતે? જે પરપદાર્થમાં તું પાંગળો છું એ પરપદાર્થમાં એક રજકણમાં તારું ધાર્યું થાય કેવી રીતે? તારો ત્યાં સ્પર્શ નથી, પ્રવેશ નથી, તારો પ્રવેશ તો નથી પણ સ્પર્શે નથી એમ કેવી રીતે ધાર્યું થાય? એટલે એનો આકાર બતાવ્યો. તપેલામાં દૂધ રેડ્યું તો દૂધ નો આકાર કેટલો? કે તપેલા જેવડો ને જેટલો, એટલો દૂધ નો આકાર છે. જે વાસણમાં નાખે એવો આકાર ધારણ કરે છે, એ એનો ફિક્સ આકાર હોય તો બીજા આકારે ન થાય. પણ એને બતાવવા માટે તો સાથે જે નિમિત્ત હોય ને જ્યાંથી એ સ્થૂળ જ્ઞાનથી સમજી શકે, એટલે સાથે બીજાની વાત જોડીને સમજાવવામાં આવે છે એમ છે. પણ શરીરમાં આત્મા નથી, આ વાત ફરી ફરીને વિચારવા જેવી છે કે આત્મા સદાય સંયોગી અરૂપી જ્ઞાન ધન તે શરીર આદિમાં, એ આદિમાં એટલે ક્યાંય નથી, વાણીમાં નથી, મનમાં નથી, અને શરીરમાં નથી. હું બોલું છું એ વાત બરાબર નથી એમ કહેતા, આગ્રહ હોય તો એમ કે મારો શબ્દ નહીં ફરવો જોઈએ, મેં ત્યાં જે શબ્દનો પ્રયોગ કર્યો છે એટલો બધો યોગ્ય છે કે એ શબ્દ હું નહીં ફેરવું. બાપુ શું ક્યાં શબ્દમાં ગરી ગયો છે? શબ્દ ફરે તો એનું માથું ફરે, એટલું બધું પકડ હોય છે. કે છે ને, એ તું વાણીમાં છો જ નહીં ને, જ્ઞાન ઘન તું છો એ મારે લીધું છે કે તું તો જ્ઞાન ઘન છો. જો તારા જ્ઞાન ઘન ને તો તને બરાબર માલુમ પડશે કે મન વચન કાયામાં તું નથી, શરીરમાં તું નથી. શરીરમાં હોય તો શરીરના સંસ્કાર કરે ત્યારે આત્મા બળવો જોઈએ, સાથે નજીક નજીક રહ્યા એટલે વળગી પડ્યો તું દુઃખી થઈ જઈશ બાપો. સાથે અમુક કાળ રહેવાનું એ પૂતગુળો સાથે થયું તો તેના તે નથી, એમાં આવાગમન છે તેના તે. હવે તું એમાં જાડી બુદ્ધિ કે આ તો એના ઈ છે, જાણે ઈ છે હું છું, એમાં કઈ ફેર જ પડતો નથી કે નહીં. એ તો બધા દુઃખ નું કારણ છે. આત્મા જ્ઞાન ગમ અસ્તિત્વમાં, જ્ઞાન ના અસ્તિત્વમાં, જ્ઞાન ની હસ્તિ છે કે નહીં, આ જ્ઞાન ની હસ્તિ છે કે નહીં, જ્ઞાન તત્વ ની હયાતી છે ત્યાં આત્મા છે. ક્યાં આત્મા છે? કે જ્યાં જ્ઞાન ની હયાતી છે ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં એ જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ. આ તો જ્ઞાન સામાન્ય લેવું છે, સમ્યક મિથ્યાના મતિસૂદ કેવળના કોઈ ભેદ લેવા નથી. વિપર્યાસ ને વિપર્યાસ જાણવો એ ક્યાં જ્ઞાન છે? જ્ઞાન નો વિપર્યાસ કહો, અજ્ઞાન કહો કે જડ છે એ તો જ્ઞાન જ નથી, એમાં જ્ઞાન ની જાગૃતિ નથી. જ્ઞાન તો જાગૃત સ્વરૂપે છે, જે એનો જાગૃત સ્વભાવ છે એ જ એમાંનો હોય તો એને જ્ઞાન શું કહેવું? એ જ્ઞાન જ નથી. અધ્યાત્મ નું પ્રકરણ એવું છે, એ જ્ઞાન જ બહુ. અધ્યાત્મ નું પ્રકરણ તો આકરું પડે તો એમ કહે છે કે જે જ્ઞાન પર નો આશ્રય કરે ને એ જડ છે, જ્ઞાન નહીં, એ ઉપયોગ નહીં, એ આત્માનો ઉપયોગ નહીં. પરને અવલંબે ને પરની સન્મુખ થાય ને પરને વિષય કરે ને પરની પરમા તન્મયતા કરે, પર પ્રવેશ કરે, એ આત્માનો ઉપયોગ નહીં, આત્માનું જ્ઞાન નહીં, એને જડ કહેવું, એને જ્ઞાન ન કહેવું. એમ એ જડ છે, બીજું જડ જેવું જડ સદ્રશ થયેલું બધું નાખ જડના ખાતામાં ખતરી નાખે ને આત્માના ખાતામાં ખતરું. ના ન સમજે તો સમજાવ્યા છતાં ન સમજે ને થાકી જાય, ભાઈ કોઈક જડ જીવો છે સમજતો જ નથી. જેમ જડ ન સમજે એમ બોલો જીભથી ફરે નહીં તો એને જડ કહી દે છે કે નહીં? બસ એ ઉડેન પદ્ધતિ છે. જ્ઞાન જ્ઞાન ને સમજતું નથી, જ્ઞાન જ્ઞાનમાં જાગૃતિ વાળું નથી. હું જ્ઞાન ઘન છું એમ જ્ઞાન જ ન જાણે, જ્ઞાન ઘન હોવા છતાં અને શરીર છું એમ જાણે, થઈ ગયો જડ કહેશે. એ જ્ઞાન ને જડ જ્ઞાન કહેવામાં અથવા જડ જ કહેવામાં આવે છે. પોતાની અણસમજણ નિમિત્ત છે, કેમ કે એને જડ જડમાં ભાષાના ભાષામાં પ્રવેશ કર્યો કે આ મને કીધું. શું આ મને કીધું? અથવા પોતાનું મમત્વ છે એ બધું એ પોતે છે ને, એને કીધું તો એને સહન થતું નથી. પોતાને કે તો સહન ન થાય ને પોતાનું માન્યું હોય એને કહેતો હોય સહન ન થાય તો તો તકરાર કરે, તકરાર કરે એને કીધું માટે નહીં, પોતે મમત્વ કર્યું એના માટે. જ્ઞાની તો એમ જાણે છે કે એ ભાષાનું પરિણમન થયું એમાં એનો આત્મા નથી તો મારો આત્મા ક્યાંથી હોય? એણે જે ભાષાનું પરિણમન કર્યું પૂતગળોએ એમાં એનો આત્મા નથી. એનો અભિપ્રાય ભલે હોય, એનો ભાવ નિમિત્ત ભલે હોય, પણ એનો આત્મા એમાં નથી. તો મારા આત્માને તો લેવા દેવા જ શું છે? કઈ લેવા દેવા નથી, કઈ નથી થતું, રિપ્લેસમેન્ટ નથી થતો. સાચા જ્ઞાન ને તો આનંદ હોય છે, સાથે તો વાત લીધી છે કે જ્ઞાન સાથે તો આનંદ હોય છે, જ્ઞાન સાથે ક્લેશ હોતો નથી. તે શરીરમાં નથી, શરીરને કારણે પણ નથી. તપેલાના આધારે, તપેલાને કારણે તો દૂધ રહ્યું છે કે નહીં તપેલામાં? નહીતર તો ઢોળાઈ જાય. પણ શેમાંથી ઢોળાઈ ગયું? દૂધમાંથી દૂધ ઢોળાઈ ગયું? દૂધમાંથી દૂધ જતું નથી. દૂધમાંથી ક્યારે દૂધ ન જાય? એમ જ્ઞાનમાંથી જ્ઞાન ક્યારે જાય નહીં, જ્ઞાન ઘનમાંથી જ્ઞાન ક્યારે જાય નહીં, સ્વભાવમાંથી જ્ઞાન ક્યારે જાય નહીં. અને શરીરના આધારે જ્ઞાન ઘન રહ્યો નથી. અનંત સિદ્ધો અશરીરીપણે અનંતકાળે પરમાનંદમાં બિરાજમાન રહ્યા છે, રહે છે અને રહેશે. કાંઈ શરીરની જરૂર એમાં નથી. શરીર વાળો અને શરીરને સાથે રાખીને તો દુઃખી થાય છે અને ક્લેશ થાય છે. ક્લેશનું કારણ તો જોતો નથી. અને જે ક્લેશનું કારણ છે એને જ હોંશે હોંશે વળગે છે કે આ શરીર સારું રાખવું, ઠીક રાખવું, વ્યવસ્થિત રાખવું, તંદુરસ્ત રાખવું અને કાંઈ એમાં ચાલવા દઉં, એમણો પાવા દઉં નહીં. દુઃખનું સાધન છે ને, દુઃખનું જ નિમિત્ત છે ને, દુઃખનું જ કારણ છે, એની જ આળ પંપાળ વધારે કરે છે ને તેથી દુઃખ જ વધે છે. એમાંથી પાંગરે શું? એમાંથી દુઃખ જ પાંગરે છે, એમાંથી સુખનો કણ આવતો નથી. સદાય શું પેલા શબ્દ વાપરો છો? મારતો ધ્યાનથી શું લીધું છે?
આત્મા સદાય,
આત્મા સદાય. સિદ્ધ થયા પછી નથી લીધું? સિદ્ધ થયા પછી શરીર છે એમ અહીંયા નથી લીધું? સદાય સંયોગી રૂપી જ્ઞાન ગણ છે તે સદાય શરીરમાં નથી. એ સદાય બધાને લાગુ પડે છે, એટલે આગળ લીખ્યું છે. પહેલા લીખ્યું છે, પાછળ લીખવું હોય તો બધા લાગુ પડે છે, ના તો આગળ જ લીખ્યું છે. તત્વથી જોવું જોઈએ, શેનાથી જોવું જોઈએ? તત્વથી જોવું જોઈએ. આ નાળીએ એમ કહેવાય પણ એના છાલા ખવાય નહીં. છાલા ન ખવાય ને કાચલી ન ખવાય. અને ખરેખરો સ્વાદ લેવો હોય તો રાતડ કાઢીને ટોપરા પાક બનાવો જોઈએ. છાલ કાઢીને, છાલ વાળો હોય તો એમાં સ્વાદમાં પાછો બરાબર સરખી મીઠાશ આવે. એમ આનંદનો સ્વાદ લેવો હોય તો રાગની છાલ કાઢી નાખવી. શરીરને તો કાઢી નાખવું તો છાલા જેવું છે. ગુરુજી બહુ દ્રષ્ટાંત આપ્યું છે, એક એક વ્યાખ્યાનમાં આ દ્રષ્ટાંત આપતા.
ભગવાન જય ઓમ કૃપાળુ શ્રી કહાં ગુરુદેવ.